તો પાંચમું વચરામૃત સમજાતા, અત્યારે પંચાળાનું છઠ્ઠું વચરામૃત સમજીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ફાગણવદી 9મી દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામશ્રી પંચાળા મધ્ય જણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાઈને બિરાજમાન હતા. મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો. ધોળે અંગરખે સહિત ગરમ પોશની રાતી ડગલી પહેરી હતી. ધોળો ખેસ પહેર્યો હતો. ધોળી પછેડી ઓઢી હતી. પોતાના મુખારવિંદ આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે જાજીવાર સુધી વિચાર કર્યો અને સર્વે શાસ્ત્ર નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું, જે શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વે શક્તિયુક્ત બીજો કોઈ નથી થયો. કેમ જે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે, તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણ ભગવાને પોતાના વિશે દેખાડ્યો. કેવી રીતે? તો પ્રથમ પોતે દેવકી થકી જન્મા ત્યારે શંખ ચક્ર ગદા પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાયો તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. તેણે કરીને સહસ્ર શીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાયું તથા અકરૂણને યમુનાના ધરામાં દર્શન દીધા. તેણે કરીને શેષશાહીપણું જણાયું તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું. જે પશ્ચિમે પાર્થ રૂપાણે શતશો સહસ્રશઃ એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું તથા પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે, જે યસ્માત ક્ષરમતિતો અહમ ક્ષરાદપી ચોતમ અતો અશ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતે જ હતા અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમાપુરુષ રૂપે દર્શન કરાવ્યું તથા સ્વેદીપવાસી વાસુદેવ તેણે તો પોતે જે અવતાર ધર્યો હતો તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભારતમાં એ શ્રીકૃષ્ણને જ કહ્યા છે. તે માટે એ શ્રીકૃષ્ણના અવતારને વિશે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે. માટે અવતાર તે બહુ મોટો થયો છે અને બીજી મૂર્તિને વિશે થોડું ઐશ્વર્ય છે અને એને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે. માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી. માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અચળ મતી હોય ને મતી કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય ને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત કંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, એનું કલ્યાણ જ થાય. માટે તમે સર્વે પરમાંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિશે રાખશો તો કદાચિત કંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજની વિશે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દ્રઢતા કરતા હવા. વચનામૃત છે પંચાળાનું છઠ્ઠું. બહુ સરસ અને જોરદાર મહારાજે વાત કરી છે. મહારાજની એક લાક્ષણિકતા હતી અને લાક્ષણિકતા એ હતી, મહારાજ હંમેશા બીજાને જ મોટા કરી દેખાડે અને તેમ છતાંય વાતની અદભુત કળા હોય જેને કારણે સાંભળનારો મહારાજને જ મહાન ગણે, એ મહારાજની લાક્ષણિકતા છે. બીજા નંબરમાં ભક્તો, અહીંયા મહારાજ અવતાર અવતારીનો ભેદ બહુ અદભુત રીતે વર્ણવ્યા છે. મહારાજને વાત પોતાની સમજાવી છે કે અમે સર્વોપરિ નારાયણ છીએ, પણ મહારાજ જેવી વાત કરે તો જગતમાં એક વાત બહુ પથરાયેલી છે. કઈ વાત પથરાયેલી છે? ભગવાન એક જ છે. જો તમે મહારાજને સીધા સર્વોપરી કહો અને બીજા અવતારને અવતાર એવી જો વાત કરો તો વાત અવતાર અને અવતારી ભગવાન બે થયા. એટલે કોઈ વિરોધ કરે કે હું આલી મળ્યા કે આમ કેમ, એટલે મહારાજે શું કર્યું? મહારાજે પોતાની વાત કર્યા પહેલા અન્ય અવતારો થયા એમાં પણ ભેદ છે તો અમારામ કેમ ન હોય એવું પહેલા મહારાજે સાબિત કર્યું. મહારાજ કે પૃથ્વી પર ભગવાનના ઘણા બધા અવતારો થયા છે, પણ શાસ્ત્રમાં દ્રષ્ટિ નાખો તો બહુ સ્પષ્ટ વાત દેખાય છે કે જેવો શ્રીકૃષ્ણનો અવતાર છે એવો કોઈ અવતાર નથી, સર્વે શક્તિયુક્ત અવતાર છે, એના જેવો એક બીજો નથી. એનો મતલબ કેવો થાય? બહુ સ્પષ્ટ મત ઠરે કે એના જીવ બીજો અવતાર નથી, એટલે બીજા જે અવતાર થાય એના કરતા શ્રીકૃષ્ણ ભગવાન અવતારી થયા. એટલે અવતાર અને અવતારી બે વિભાગ તો મહારાજે અહીંયા જ કરી દીધા. એટલે મહારાજ, જે લોકોને શાસ્ત્રોક્ત ઊંડાણ ભર્યું જ્ઞાન નથી, એની જે સમજણ છે એવું માને છે કે ભગવાન એક જ છે, બે ન હોય, પણ એ કેવા અર્થમાં બે ન હોય એ વાતને સમજવા પ્રયાસ નથી કરતા, અને માને છે કે ભગવાન એક જ હોય, પણ એમ નથી. ભગવાન એક જ છે, મહારાજ જે વાત બતાવે ભગવાન એક જ છે, પણ એ જે એક પુરુષોત્તમ નારાયણ, એ જેની અંદર સામર્થ્ય મૂકે બધા ભગવાન જ કહેવાય. એટલે જેની અંદર સામર્થ્ય મૂકે ભગવાન કહેવાય, અનંત અવતારો સંભવી શકે, પણ પુરુષોત્તમ નારાયણ સર્વથી પરિય તત્વ એક છે. એમાંથી આપેલી સામર્થ્ય, દાખલા તરીકે એક જ પાણીનો બોર છે, એમાંથી ટાંકા તો અનેક ભરાઈ જાય, સમજાય, પણ બધાય ટાંકા ભેગા થાય તોય પણ નવો બોર ન કહેવાય, સમજાય. બોરિંગ એક છે, પણ એ જ બોરિંગના પાણીથી જેટલા જેટલા ટાંકા ભરાણા એ બધાય પાણી સ્વતા જ કહેવાય. બોરિંગ પાણીવાળું છે એમ આ બધા પાણીવાળા જ કહેવાય, પણ એ બોરિંગ વતે ભરાણા છે. એક બોરિંગ થી અનેક ટાંકા ભરાય, પણ અનેક પાણીના ટાંકા થી એક નવો બોરિંગ ન કહેવાય, એવું મહારાજ કરે. કે પ્રથમ જ મહારાજ ભેદ એવો કરી દીધો કે અવતાર અવતારી બે ભેદ તો છે, અવતારો એક સરખા હોય જ ન શકે, અવતાર અવતારમાં ભેદ છે. મોટી મોટી કંપનીઓ અને ફેક્ટરી હોય ને, એનો માલિક એક હોય પણ મેનેજર અનેક હોય, પણ એ મેનેજરમાં પણ ઘણા બધા ફરક હોય. એમાં 3 લાખ મહિને પગાર પ્રાપ્ત કરે એવા મેનેજર હોય, 30,000 વાળા મેનેજર હોય, 7,000 વાળા મેનેજર હોય, એ બધાને મેનેજર શબ્દથી સંબોધે. બધાને મેનેજર શબ્દથી સંબોધ્યા પછી પણ મેનેજર મેનેજરમાં ઘણો ફેર આવે, પણ 7,000 થી લઈને 3 લાખ સુધીના જે મેનેજર છે એ તમામ જે શક્તિ ધરાવે છે અથવા જે કઈ પાસે આવક આવે છે એ બધી વાયા શેઠ દ્વારા જાય છે. એની પાસે જે પાવર છે, 7,000 નો મેનેજર હશે તો એ થોડો સ્ટાફ સંભાળતો, નીચે 5-25 માણસો કામ કરતા હશે, અને 5-25 માણસને ઓર્ડર કરીને કામ કરાવતો હશે, પણ એ ઓર્ડર આખીર તો શેઠનો જ છે. 30,000 નો જે મેનેજર છે એની નીચે 200 માણસ કદાચ કામ કરતા હશે, 200 માણસને પોતાના ઓર્ડરમાં વર્તાવતા હશે, પણ આખીર એ પાવર પણ શેઠનો છે. અને 3 લાખનો પગારદાર જે મેનેજર છે એની નીચે 5,000 કારીગરો કાર્ય કરતા હશે. એ કારીગરો તો કાર્ય કરે બરાબર સમજો, પણ એની નીચેના મેનેજરો પણ એ મેનેજરના તાબામાં રહીને જ કામ કરે છે. એટલે ઓલા જે 7,000 ના મેનેજર છે એની આગળ 30,000 વાળો અવતારી છે, એની આગળ 3 લાખ વાળો અવતારી છે, મને એથી મોટા છે. અને 30,000માં જે સામર્થ્ય છે એની અંદર જે પાવર જણાય છે એ વાયા 3 લાખ વાળો જે પગારદાર મેન એની પાંચથી થઈ ગયો છે, છે શેઠનો પાવર. પણ નાનો મેનેજ શેઠ એવો પાવર આપેલો છે કે આ તમામ જે આખો સ્ટાફ છે એમાં 5,000 કારીગરો છે, એમાં કેટલાક 30,000ના પગારદાર મેનેજર છે, કેટલા 7,000 વાળા છે, એ બધાના ઉપર કાબુ તમારે રાખવાનો છે. એટલે ખબર ન પડે કે શેફના કાબુથી કાર્ય થાય છે. 3 લાખ વાળો મેનેજર ઓર્ડર કરે એને યોગ્ય ન લાગે તો 30,000 વાળા મેનેજરને રજા પણ આપી શકે, એટલો વીટો પાવર 3 લાખ રૂપિયાના પગાર વાળો મેનેજર વાપરી શકે, એને યોગ્ય ના લાગ્યો તો રજા પણ આપી શકે. એને આપી છે ને, અવતાર અવતાર એમ જ ભેદ છે. તમે જો એમ લાગ્યું કે અહીંયા જરૂર છે તો રામચંદ્રજી ભગવાને પરશુરામની સામર્થ્યને ખેંચી લીધી, સમજાય, પરશુરામની સામર્થ્યને ખેંચી લીધી. એ શું કર્યું? બસ આ જ પ્રક્રિયા. એમ લાગ્યું કે આ બરાબર નથી કાર્ય તો ખેંચી લીધી. 3 લાખના પગાર વાળો મેનેજર, 7,000 વાળા અથવા તો 30,000 વાળા મેનેજર પ્રસ્થાપિત પણ કરી શકે, અને એને પાછા સામર્થ્ય ખેંચી અને એને રજા પણ આપી શકે. આવી જ્યારે વાત આવે ત્યારે 3 લાખ વાળા મેનેજરના પાવરથી બધું કાર્ય થતું હોય, ત્યારે અજ્ઞાત માણસના મનમાં એમ પણ થાય કે બસ આ જ શેઠ હશે, કારણ કે એ જેમ કરે એમ થાય છે, એની આંખ ફરે એમ નીચેના મેનેજરો કાર્યકરો બધા કાર્ય કરે છે, યોગ્ય લાગે ને મેનેજરમાં રાખે, યોગ્ય લાગે ને કાઢી નાખે, એટલે શું લાગે છે બધાને, આ જ શેઠ લાગે છે. એનું કારણ છે કે એવા 3 લાખ વાળા પણ અલગ અલગ ઝોનમાં ઘણાક મેનેજરો હોય, જેને કારણે તે તે ઝોનમાં વારંવાર મુલાકાતો લેતા હોય, તે તે ઝોનમાં વારંવાર મુલાકાત લેતા હોય. જ્યારે શેઠના દર્શન તો ક્યારેક જ થાય, એટલે નીચેના કેટલાય કારીગરને ખબર ન હોય, મોટી મોટી ફેક્ટરીમાં કેટલાય કારીગરોને ખબર ન હોય કે શેઠ કોણ છે, શેઠને જોયા ન હોય. 5-5 વર્ષ સુધી એ કારીગરો એમાં કામ કરે તો જોયા ન હોય. દાખલા તરીકે રિલાયન્સના ઠેર ઠેર પેટ્રોલ પંપ ખોલાણા છે, એની અંદર 5-5 વર્ષ સુધી કાર્ય કરનાર પણ એ રિલાયન્સના માલિકને કદાચ ન પણ ભાળ્યા હોય, બોલો, કામ ન્યા જ કરે. એટલે અવતાર અવતારીમાં પણ આવું બની શકે કે અવતાર જે છે, જેની 3 લાખ પગાર જેવી જેની ડ્યુટી છે, જેના ઉપર ઘણો જ મોટો પાવર મૂકેલો છે, એના અવલંબન કરી નીચેનો આખો સ્ટાફ વ્યવસ્થિત ચાલે છે, એ જેને યોગ્ય લાગે રાખે, યોગ્ય લાગે એનો પાવર ખેંચી લે વગેરે વગેરે. એટલે મૂળ જે માલિક છે એનું જાણપણું જીવને જાજાને થાય નહીં, કારણ એ શેઠ તો બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે એક જ વાર જાય. જ્યારે મોટા મેનેજરો એ યુગે યુગે જાય, યુગે યુગે, જબ જબ હોય ધર્મ કે હાનિ, બાઢ અસુર અધમ અભિમાની, કરી અનિતિ જાય નહીં, બરની સીધી બિપ્ર ધેનુસુર ધરની. જયારે જયારે અધર્મ વ્યાપે, ધર્મ ની ગ્લાની થાય, અને અધર્મી લોકો જયારે સજ્જન પુરુષોને ગાયો બ્રાહ્મણ આદિને પીડવા લાગે છે, ત્યારે ત્યારે જન્મને ધારણ કરે, ત્યારે ત્યારે એનું પ્રસ્થાપન થાય. યદા યદા હિ ધર્મ છે ગ્લા નિર્ભવતી ભારત, અભ્યુત્થાન ધર્મ છે તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતાન. જયારે જયારે આ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે ત્યારે હું જાઉં છું. જો આમ સ્પષ્ટ સ્ટેટમેન્ટ છે કે જયારે જયારે આ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે યુગે યુગે હું જાઉં છું. જયારે પુરુષોત્તમ નારાયણ પણ સ્ટેટમેન્ટ આપ્યું, અમે આવ્યા નહોતા અને આવશું ક્યાંથી, સૌ વિચારો ને મનમાંથી. સ્પષ્ટ મોટા મેનેજર એ ફેક્ટરીમાં વધારે મુલાકાત લે, એ ફેક્ટરીમાં રોજ મુલાકાત લે, પણ એ રીતે ફેક્ટરી મુલાકાત લઈને પાછા આવતા રહે, જયારે એના નીચેના મેનેજર એ તો આવી જાય ચાલુ જ પડી હોય એમ. એમ મોટા અવતાર પણ યુગ યુગમાં એક જ વાર આવે છે, યાદ રાખજો, યુગ યુગમાં એક જ ફેરી આવે, યુગ યુગમાં માને. વિરાટ બ્રહ્માનો જયારે દિવસ પૂરો થાય ત્યારે 4 ચોકડી રીતે એ 1000 ચોકડીની અંદર 1000 સતયુગ, 1000 ત્રેતાયુગ, 1000 દ્વાપર, 1000 કળયુગ જાય, એમાં યુગે યુગે, એટલે એક દિવસમાં 1000 વાર એવી રીતે અવતારને ધારણ કરે. જયારે નાના અવતારો છે એ તો અનેક ફેરી થાય. આજે ભક્તો સાંભળી લેજો, આજે ભગવાનના અવતાર પૃથ્વી પર નાના મોટા અવતરતા હોય, ન હોય એમ નહીં, ભારતમાં હોય તો બીજે ક્યાંક હોય, નાના મોટા અવતારો તો થતા જ રહે, પરંતુ એ નાના મેનેજર એ તો થતા જ રહે, બાકી મોટા અવતારો યુગ યુગમાં એક વાર થાય. જયારે માલિક શેઠ પુરુષોત્તમ તો કે આખા બ્રહ્માંડની પ્રક્રિયા જયારે થાય ત્યારે એ મધ્ય એક જ ફેરી પધારે, વિરાટ નારાયણની પૂરી આવરદામાં એક જ વાર, 100 વર્ષની આવરદામાં એક જ વાર આવે. એક જ વાર આવતા હોવાને કારણે એની ઓળખાણ જાજા જીવને હોય નહીં, એ વાત મહારાજને બહુ સ્પષ્ટ દેખાડવી છે, પણ સીધી જીવને હા ન પડે કે આમ હોતા છે, એટલે મહારાજે મૂળથી વાત ઉપાડી. અને મૂળથી વાત મહારાજ ઉપાડીને એમ કહે છે કે બીજા જે અવતારો છે એના કરતા શ્રીકૃષ્ણ નારાયણનો જે અવતાર છે તે અધિક સામર્થ્યવાન છે. તેમ જે બીજે જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્ન પણ રહે છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણ ભગવાનને પોતાના વિશે દેખાડ્યો. ભિન્ન ભિન્ન મૂર્તિઓ, પણ ભિન્ન ભિન્ન મૂર્તિમાં તમે જોઈ શકશો આગળ, ભિન્ન ભિન્ન મૂર્તિ ક્યાં બતાવી, પોતાની નીચેની જ ટોટલી બતાવી, ઉપર નેકી નો બતાવી, સમજાય. 3 લાખના પાવર વાળા મેનેજર એનો પાવર નીચે શેક સુધી હાલે, ઉપર નહીં. આમ ભિન્ન ભિન્ન મૂર્તિઓ એનો બધાનો ભાવ દેખાડ્યો. કેવી રીતે? તો પ્રથમ પોતે દેવકી થકી જન્મા ત્યારે શંખ ચક્ર ગદા પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. આ નીચેનો પાવર છે, ઉપરનો નથી. ઉપરનો શું છે? દ્વિભુજ દિવ્ય સદાય સાકાર, એ ઉપરનો પાવર. એ નહીં દેખાડે, આખમ જોજો તમે. એક વાત એવી નહીં આવે કે ઉપરનો પાવર એને દેખાડ્યો, નીચેનો દેખાડશે. પણ નીચે ઘણા બધા સ્ટેપ છે. મોટી મોટી ફેક્ટરીઓમાં શેઠ સુધી પોગવામાં મેનેજરના સ્ટેપ દસ દસ હોય. એક મેનેજર 25 માણસ ઉપર, એક મેનેજર એવા 25 મેનેજર ઉપર બીજો મેનેજર, એવા 25 મેનેજર ઉપર બીજો મેનેજર, એવા 25 મેનેજર ઉપર બીજો મેનેજર. આમ અનેક સ્ટેપ પડતા હોય. એમાં સર્વોચ્ચ ટોપ લેવલના જે મેનેજર છે એ મેનેજરની સામર્થ્ય નીચેના આખા સ્ટાફમાં શેખ સુધી ઉતરે, શેખ સુધી એનો પાવર ચાલે. અને શેખ સુધી એ ગમે એને ટ્રાન્સફર કરી શકે, ગમે એવી સત્તા વાપરી શકે, ગમે એને રોકી શકે, ગમે એને કાઢી શકે, ગમે એનો પગાર વધારી શકે, ગમે એનો ઘટાડી શકે, ગમે ફેક્ટરીમાં ફેરફાર ફર્નિચરમાં કરી શકે, એના આખા પ્લાનમાં ફેરફાર કરી બધું જ કરી શકે. અહીં મહારાજ જો બતાવે છે, મારે કે શંખચક્ર ગદા પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. આ નીચેનો સ્ટેપ તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો. આવ્યો નીચેનો, લક્ષ્મીપતિ વૈકુંઠનાથનો ભાવ પોતાની અંદર જણાવ્યો. તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. તેણે કરીને સહસ્ર શિષ્યાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું. અનિરુદ્ધપણું, આવ્યો નીચેનો મેનેજર પાવર. અનિરુદ્ધ એટલે ભગવાનનું સગુણ સ્વરૂપ છે, આગળનું નિર્ગુણ સ્વરૂપ. આ ભગવાનનું સગુણ સ્વરૂપ, ભગવાનના 10 સ્વરૂપો છે, 6 સગુણ 4 નિર્ગુણ, એમાંનું સગુણ સ્વરૂપ. અનિરુદ્ધ એટલે સગુણ સ્વરૂપ. અનિરુદ્ધ સ્વરૂપ એટલે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકરષણ, આ ત્રણ જે સ્વરૂપો છે એ બ્રહ્મા વિષ્ણુ અને શંકર એના ઉપાસ્ય સ્વરૂપ છે. ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય બ્રહ્મા વિષ્ણુ મહેશથી જયારે અશક્ય બને, એને લાગે કે અમે નહીં કરી શકીએ, ત્યારે એની પાસે લોન લે, એની પાસેથી આજીજી કરે, એ અને સામર્થ્ય વધારે એક્સ્ટ્રા આપે, જે અશક્ય કાર્ય શક્ય બને એ લોકો કરી શકે. અનિરુદ્ધ પણ દેખાડ્યું. તથા અક્રૂરને યમુનામના ધરામાં દર્શન દીધો. તેને કરીને શેષશાહી પણ જણાવ્યું. શેષશાહી પણ એ તો એથી લો. તથા અર્જુનને રણસંગ્રામ વિશ્વ દેખાડ્યું. વિશ્વરૂપ એટલે વિરાટનું સ્વરૂપ દેખાડ્યું. વિરાટ સ્વરૂપ એટલે બ્રહ્મા જેની નાભીમાંથી પ્રગટ થયા છે, વિષ્ણુ જેને હૃદયકાશમાંથી પ્રગટ થયા છે, શંકર જેની ભ્રકુટીમાંથી પ્રગટ થયા, એ વિરાટ સ્વરૂપ એ દેખાડ્યું. એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમ પણ જણાવ્યું. એવી રીતે અનંત પોતાની સામર્થ્ય દેખાડીને પુરુષોત્તમ પણ દેખાડ્યું. પુરુષોત્તમ એટલે આ તમામ પુરુષો કયા? નીચેના જેટલા જેટલા સ્ટેપ છે તમામ પુરુષોમાં ઉત્તમ પણ પોતાનું દેખાડ્યું, પુરુષોત્તમ પણ દેખાડ્યું. અને પોતે જ પુરુષો શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું છે પોતાનું પુરુષોત્તમ પણ જણાવ્યું. અને ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતે જ હતા. એ કોણ હતા? આ બધું જણાવના તો કે ગોલોકવાસી પોતે જ હતા. અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમાપુરુષ રૂપ દેખાડ્યું. ભૂમાપુરુષ એટલે એ જે રાધિકાપતિ કૃષ્ણ એના કરતા નીચેનું લેવલ, એ મેનેજર પદ જણાવ્યું. તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ અવતાર ધાર્યો હતો. જેટલી સામર્થ્ય પુરુષોત્તમ નારાયણે એ અવતારમાં કૃષ્ણ અવતાર મૂકે એટલી જ વાસુદેવ સ્વરૂપમાં મૂકેલી છે. એટલે બે સમકક્ષ અવતાર એ ધારણ કર્યો હતો, એટલે એટલી સામર્થ્ય સ્વતા એ પ્રગટ થયા હતા. તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભાગવતમાં શ્રીકૃષ્ણને જ કહ્યા છે. સમગ્ર ભારતને વિશે મહાભારતની અંદર ઠેર ઠેર જગ્યાએ નરનારાયણ દેવનું જ વિશેષણ પણ આપ્યું છે. અને એમ જ બતાવ્યું છે કે આમાં જેટલો પાવર છે એટલો નરનારાયણમાં પાવર છે, નરનારાયણ પાવર છે એટલો શ્રીકૃષ્ણ નારાયણમાં પાવર છે, એવું ઠેર ઠેર દેખાડ્યું છે. તે માટે એ શ્રીકૃષ્ણ અવતારને વિશે તો ભિન્ન ભિન્નપણે રહી, જે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે. નીચેની જેટલી લેવલ છે બધી સામર્થ્ય અવતારની અંદર રહેલી છે, બધી સામર્થ્ય નીચેના તમામ લેવલોની સામર્થ્ય આમાં સમાય શકે એટલી શ્રીકૃષ્ણ અવતારમાં સામર્થ્ય છે. માટે અવતાર તે બહુ મોટો થયો છે મહારાજ કે આ અવતાર શ્રીકૃષ્ણ અવતાર બહુ જ મોટો થયો છે, બધા અવતારો કરતા મહત અવતાર છે, એનાથી કોઈ અવતારની સામર્થ્ય વધારે નથી. અવતારીની વાત નહીં, અવતારની જ વાત કરું છું. અને બીજી મૂર્તિની વિશે થોડું ઐશ્વર્ય છે ને એની વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે. બીજાની અંદર થોડું થોડું ઐશ્વર્ય હશે, કોઈ 7000, કોઈ 10000, કોઈ 25000, કોઈ 35000, કોઈ લાખવાળા 1.5 લાખવાળા, બાકી સર્વ કરતા ટોપ લેવલ ઉપર જો હોય તો એ શ્રીકૃષ્ણ નારાયણ છે. એટલે એની અંદર બધા કરતા વધારે સામર્થ્ય રહેલી, તમામ અવતારો કરતા વિશેષ સામર્થ્ય એમાં રહેલી છે. માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને એને સમકક્ષ કોઈ નથી. એની સમકક્ષ આપણે કીધું ને કે આમ સ્ટેપ લેવલ મેનેજર લેવલ 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 કરતા ટોપ લેવલ નો મેનેજ આવે એની જેટલો પાવર કોઈમાં હોય નહીં. શેફની વાત જ નથી, સમજાય? શેફની વાત જ નથી આમાં, શેફની વાત હમણાં કરશે. અને અવતાર સર્વોપરી વર્તે છે, સર્વોપરી વર્તે, સર્વોપરી એટલે સર્વના ઉપરી. નીચેનું આખું જે લેવલ છે એ બધાના ઉપરી, બધાના ઉપર એનો ઓર્ડર ચાલે એવી રીતે વર્તી શકે છે. અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે, બીજા અવતારે કરીને થોડી શક્તિ જમણે, જેટલા જેટલા અવતારો થયા એટલા બધાએ થોડી થોડી સામર્થ્ય જણાવી છે. શ્રીકૃષ્ણ નારાયણે સર્વ કરતા અધિક સામર્થ્ય જણાવી છે. અહીંયા સુધી મહારાજે બધી વાત નીચે લેવલની ભેદ દેખાડી દીધા કે તમે એવું નહીં માનતા ભગવાન એક જ હરખી સામર્થ્ય વાપરી શકે અથવા બધા અવતારો હરખા જ હોય આવી ભૂલ કરતા નહીં. પુરુષોત્તમ નારાયણ જેમાં જેટલી સામર્થ્ય મૂકે એટલા ઐશ્વર્ય સામર્થ્ય યુક્ત આ બ્રહ્માંડમાં અવતાર થાય. એટલે અનેક વિધ સામર્થ્ય અવતારોમાં હોય, અમુક કાર્ય અમુક અવતાર ન કરી શકે તેથી મોટો અવતાર કરી શકે. પરશુરામ જે કાર્ય ન કરી શકે એ રામચંદ્ર ભગવાન કરી શકે. વેદ વ્યાસ અને શ્રીકૃષ્ણ ભગવાન સાથે અવતાર થાય, લો તો વિચારો બે ભગવાન કહેવાય. અને વેદ વ્યાસજી ભગવાન કહેવાય, ગુણ કૃષ્ણ ભગવાનના લખાય, ત્યાં જ અવતાર અવતાર એનો ભેદ સાબિત થાય છે. ત્યાં જ અવતાર અવતારમાં ફેરો એ વસ્તુ બહુ સ્પષ્ટ સાબિત થાય છે, બરાબર છે? અને મહારાજ હવે જે કહે છે, મહારાજ કે બધાની સામર્થ્ય અમે તમને કહી દીધી, બધાના લેવલ અમે તમને કહી દીધા, અને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી, અને આ અવતાર અત્યારે હું એ અવતાર કહેતા હતા, એ અવતાર તે ત્રીજી વ્યક્તિ થઈ, ત્રીજો પુરુષ થયો. હવે મહારાજ શું કહે છે, અને આ અવતારે કરીને, આ એટલે પોતે, અને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવે છે. માટે આ અવતાર સર્વોત્કર્ષ વર્તે છે, આ અવતાર સર્વોત્કર્ષ, બધાથી અધિક સામર્થ્યયુક્ત આ અવતાર વર્તે છે. મહારાજ કે અમે, અને જો એમ નહીં કે ખેંચીને સ્વામી કહે છે, આમાં મહારાજ પોતે એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ, પ્રત્યક્ષ કોને કહેવાય, હામે બેઠો એને, એવી જેને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અચળ મતી હોય, આ પ્રત્યક્ષ તમને મળ્યા તે એની વિશે અચળ મતી હોય, અચળ એટલે ન ચલતી, અચળ ચલાયમાન કોઈ દી ન થાય, ગમે તેવો દેશકાળ આવે, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ નિર્માણ થાય, તોય પણ જેની મતિ ચલાયમાન ન થાય, કદી પણ જેને સંશય ન થાય, ચલાયમાન ન થતી હોય, અચળ મતી હોય, ને એ મતિ કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય, કોઈ દી વ્યભિચારને ન પામે. વ્યભિચાર પામી એટલે એકને મૂકીને બીજામાં જોડે એને વ્યભિચાર કહેવાય. આમ સમાજમાં શબ્દ ખરાબ છે પણ વ્યભિચાર શબ્દ બધે વાપરી શકાય. એક વસ્તુ લેવલને છોડીને બીજા ઉપર જવું એમનો વ્યભિચાર કહેવાય. વૃત્તિ બદલી, બદલવું એટલે વ્યભિચાર. જેની વૃત્તિ બદલતી ન હોય, ગમે તેવો દેશકાળ આવે તો પણ આને મૂકીને ક્યાંય જવા તૈયાર થાય નહીં, ને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત કાંઈક અવળો વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, એનાથી કદાચ થોડું ગુણ અવળું વર્તાઈ ગયું. અવળું વર્તાઈ ગયું માને દેશ કાળે કરીને ક્યારેક ઇન્દર અંતકણની પકડમાં આવી ગયો અને પંચવર્તમાનની મર્યાદામાં લગાડે કઈક ચૂપ પડી ગયા તો પણ એ કલ્યાણના માર્ગમાંથી પડે નહીં. એનો મતલબ એવો નથી પાછો કે ભગવાનને સર્વોપરી સમજીને જેમ ઠીક પડે એમ વર્તે, એમ અર્થ નથી. પણ ક્યારેક દેશ કાળે કરીને આનો ફેર પડ્યો તો પણ મોક્ષ માર્ગમાંથી પડે નહીં, એનું કલ્યાણ થાય. માટે તમે સર્વે પરમહંસ હરિભક્તો છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દળતા ભગવાનને વિશે રાખશો તો કદાચિત કાંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે. હજી જો કેવી વાત કરે, તમે સર્વે છો પરમહંસ હરિભક્તો તે પણ એવી રીતે ઉપાસનાની દળતા ભગવાનને વિશે રાખશો. પેલા હું કીધું પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ, તમે હામે બેઠા તે હું, અને હજી હું કે ભગવાનને વિશે. એટલે જીવને બહુ જ આમ પેલું થાય, આમ કેમ હશે, આમ કેમ હશે, પણ શબ્દને પકડતા હોય. એટલે ભક્તજનો એક વાત શાસ્ત્રમાં લખી કે શાસ્ત્રમાં તો બધું જ લખ્યું હોય પણ સીધે સીધી વાત સમજાવી હોય નહીં. એક હરિભગત મને કહેતા હતા, હમણાં મુંબઈ ગયો ને ત્યારે મને કે અમે અમુક અમુક વચનામૃત જ વાંચીએ. મેં કીધું કેમ, એ કે ઉપાસના જોરદાર નહીં વાંચી, બીજા ન વાંચીએ. મેં કીધું તમને એ ભગવાન સ્વામિનારાયણ સમજવામાં ફેર છે, તમે એકાદ વચનામૃત લાવી દો ને કહો આમાં નથી મારું સર્વોપરી. તમે બધામાંથી સર્વોપરી પણ ખેંચી લાવો ને ત્યારે તમને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણ કહેવાય, ન તો તમે એવા પુરુષોત્તમ નારાયણની વાણીમાં ભેદ કર્યો. આટલું હારું નબળું નબળું. કોઈ પણ વચરામૃત ની અંદર કોઈ ને કોઈ જગ્યાએ મહારાજે સર્વોપરીપણાનું બીજ નાખ્યું જ હોય, હોય જ ગુતી કાઢો ત્યારે ખરું કહેવાય. વચનામૃત વાંચતા ભક્તજનો આપણી દ્રષ્ટિ ત્યાં જ પડે, જેમ હંસ હોય ને હંસ એની દ્રષ્ટિ સાચા મોતી ઉપર જ પડે, અને કદાચ દૂધ અને પાણીને ભેગું કરીને આગળ મૂકે તો ચાંચ મારી પાણી પાણીને પડ્યું રહેવા દે ને ફોદા ફોદા પકડી લે, હંસની સ્થિતિ હોય. એમ ભગવાનના ખરેખર ભક્તને ગમે તે વચનામૃત વાંચતો હોય પણ એની અંદરથી એને સર્વોપરીપણું જ પકડાય, સર્વોપરીપણું એની દ્રષ્ટિમાં તુરંત આવે. અહીં મહારાજ અદભુત વાત કે મહારાજ કે તમને મળ્યા એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ નારાયણ, એની અંદર તમારી મતિ જો કદી ચલાયમાં ન થાય તો મોક્ષમાં કદી તમને વિઘન નહીં થાય, અંત કલ્યાણ થશે. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજની વિશે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દડતા કરતા હવા. એવી રીતે જયારે મહારાજ વાત કરી ત્યારે સર્વે સંતો સર્વે હરિભક્તો મહારાજની વિશે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દડતા કરતા. મહારાજ જ બધા કારણના કારણ છે, મહારાજ સર્વોપરી વર્તે છે, આવી દડતા કરતા એને ચોક્કસ દડ કરી લીધું. ઇતિ વચનામૃતમ પંચાળાનું છઠ્ઠું વચનામૃત થયું.